એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી ચર્ચા કરવાના છીએ જેણે એમ કહી શકાય કે દુનિયાભરમાં ખાસ્સી એવી હલચલ મચાવી હતી પોતાના સીધા અને તીખા વિચારોથી.
હા, બિલકુલ.
પુસ્તક છે ગોડ ઇઝ નોટ ગ્રેટ, હાઉ રિલિજન પોઇઝન્સ એવરીથિંગ, અને લેખક છે ક્રિસ્ટોફર હિચિન્સ. આ પુસ્તક ધર્મ, આપણી શ્રદ્ધા, સમાજ પર એની અસરો, એના વિશે બહુ સ્પષ્ટ અને ક્યારેક તો વિવાદાસ્પદ કહી શકાય એવી દલીલો રજૂ કરે છે.
ખરેખર, અને આ પુસ્તક છે ને એ એવા સવાલો ઊભા કરે છે જેના વિશે વાત કરતા પણ, મતલબ, ઘણા લોકો અચકાય છે. પણ આજનો સમય જુઓ,
હા,
જ્યાં શ્રદ્ધા અને તર્કના નામે સમાજમાં કેટલી બધી ઘટનાઓ બની રહી છે, એટલે આવા વિચારો પર એક નિષ્પક્ષ ચર્ચા મને લાગે છે ખૂબ જરૂરી છે. આ પુસ્તક આપણને આપણી ઊંડી માન્યતાઓ પર ફરી વિચાર કરવા, એમ કહીએ તો, મજબૂર કરે છે.
તો આટલા ધારદાર વિચારો જે રજૂ કરે છે એ લેખક ક્રિસ્ટોફર હિચિન્સ કોણ હતા, થોડું એમના વિશે જાણીએ.
ચોક્કસ. ક્રિસ્ટોફર હિચિન્સ, જેમનો સમયગાળો 1949થી 2011નો રહ્યો, એ મૂળ બ્રિટિશ પણ પછી અમેરિકન નાગરિક બન્યા. લેખક, પત્રકાર અને એક જાણીતા બૌદ્ધિક તરીકે એમની ઓળખ હતી.
એમનો અભ્યાસ
ઓક્સફર્ડમાં ભણ્યા હતા અને પછી તો ધ નેશન, વેનિટી ફેર જેવા મોટા પ્રતિષ્ઠિત પ્રકાશનો માટે ઘણું લખ્યું. પણ વાત ખાલી લખવાની નહોતી, ખબર છે,
એટલે
એમણે દુનિયા જોઈ હતી, અનુભવો લીધા હતા.
હા, મેં પણ સાંભળ્યું છે કે યુદ્ધ સંવાદદાતા તરીકે પણ એમણે કામ કર્યું છે.
બરાબર. બાલ્કન્સ, મધ્ય પૂર્વ, આ બધા જે સંઘર્ષવાળા વિસ્તારો છે ને, ત્યાં એ જાતે ગયા હતા અને ત્યાં એમણે ધાર્મિક કટ્ટરતા, એના જે ભયાનક પરિણામો આવે છે, એ બધું નરી આંખે જોયું હતું.
ઓહ,
એટલે આ જે અનુભવો હતા ને, એમના લખાણમાં એક અલગ જ ધાર, એક વાસ્તવિકતા ઉમેરે છે. પેલું પુસ્તકો વાંચીને લખવાવાળો નહીં, પણ દુનિયા જોઈને, અનુભવીને વિચારો ઘડ્યા હતા એમણે.
એટલે જ કદાચ એમની દલીલોમાં આટલું વજન લાગે છે. એમના દૃષ્ટિકોણની કોઈ ખાસ વાત શું અલગ હતું?
એમની વિશિષ્ટતા ગણાવી હોય તો, એક તો એમનું જ્ઞાન બહુ વિશાળ હતું. ઇતિહાસ, સાહિત્ય, રાજકારણ, ધર્મશાસ્ત્ર, આ બધું જ એમની દલીલોમાં આવી જાય. અને બીજું, હિંમત, ગજબની હિંમત હતી.
હિંમત કઈ રીતે?
સમાજ એમને બહુ પવિત્ર માને, ઊંચા આસને બેસાડે, જેમ કે મધર ટેરેસા, એમની પણ ટીકા કરતા એ ખચકાયા નહોતા. એ તર્કમાં માનતા હતા, મુક્ત વાણીમાં અને સતત સવાલ પૂછવામાં. પેલું એનલાઇટનમેન્ટ, જ્ઞાનોદયના જે મૂલ્યો કહીએ ને,
હા,
એના હિમાયતી હતા.
અને મેં એવું પણ વાંચ્યું છે કે એ પોતાની ખાલી નાસ્તિક નહોતા કહેતા, ખરું ને? એમાં પણ કંઈક અલગ હતું.
બિલકુલ. બહુ રસપ્રદ મુદ્દો છે. એ પોતાને એન્ટી થિયસ્ટ કહેતા.
એન્ટી થિયસ્ટ એટલે?
એટલે કે ધર્મ વિરોધી. એમનું માનવું હતું કે ધર્મ ખાલી ખોટો કે ભ્રામક નથી, એનાથી આગળ વધીને એ માનવતા માટે સક્રિયપણે નુકસાનકારક છે, એક ઝેર જેવો છે. અને આ જ વિચાર એમના પુસ્તકનો, એમ કહીએ કે, પાયો છે.
તો ચાલો હવે પુસ્તક પર આવીએ. ગોડ ઇઝ નોટ ગ્રેટ, આનો મુખ્ય વિચાર શું છે? શું કહેવા માંગે છે હિચિન્સ ટૂંકમાં?
હિચિન્સનો મુખ્ય મુદ્દો એકદમ સ્પષ્ટ છે અને કડક પણ, કે ભાઈ, ધર્મ કોઈ ઈશ્વરીય દેન નથી, એ માણસે ઊભી કરેલી એક રચના છે.
શા માટે ઊભી કરી?
પોતાની જરૂરિયાતો, પોતાના ડર, સત્તાની લાલસા, આ બધામાંથી એ જન્મી છે. અને એ દલીલ કરે છે કે આ જે માનવસર્જિત રચના છે, એ ખાલી ભ્રમ નથી, પણ હકીકતમાં માનવતાને નુકસાન પહોંચાડી રહી છે.
નુકસાન કઈ રીતે? એમના મતે ધર્મની નકારાત્મક અસરો કઈ કઈ છે? શું શું ગણાવે છે?
હિચિન્સનું માનવું છે કે ધર્મ પ્રગતિને રોકે છે. કેમ? કારણ કે એ પ્રશ્નો પૂછવાને બદલે આંધળી શ્રદ્ધા પર ભાર મૂકે છે. પછી એ સમાજમાં ભાગલા પાડે છે, આપણે અને તેઓ. આનાથી નફરત ફેલાય છે, હિંસા થાય છે, એ મુક્ત વિચારને દબાવે છે. અને ઘણીવાર તો અત્યાચાર અને દમનને પણ ધર્મના નામે સાચા ઠેરવવામાં આવે છે.
પુરાવા આપે છે આ બધાના?
પુષ્કળ. પુસ્તકમાં એ ઇતિહાસમાંથી, વિજ્ઞાનમાંથી, આપણી આસપાસની દુનિયામાંથી અસંખ્ય ઉદાહરણો ટાંકે છે આ બધી વાતોના સમર્થનમાં.
એટલે એમનો હેતુ ખાલી ટીકા કરવાનો જ નથી, પણ કંઈક બીજું પણ છે. કોઈ વિકલ્પ સૂચવે છે?
હા, બરાબર. એ ખાલી સમસ્યા બતાવીને અટકી નહીં જતા, એ ધાર્મિક વિચારધારાના વિકલ્પ તરીકે તર્ક, વૈજ્ઞાનિક સમજ અને બિનસાંપ્રદાયિક માનવતાવાદ એટલે કે સેક્યુલર હ્યુમનિઝમ પર આધારિત સમાજની વાત કરે છે.
એટલે પુસ્તક એક રીતે
જાણે ધર્મ સામે કોર્ટમાં એક વકીલની અંતિમ દલીલ હોય ને એવું લાગે, જે વાંચનારને વિચારવા પર મજબૂર કરે કે શું ધર્મ વગરનું જીવન શક્ય છે અને કદાચ વધુ સારું હોઈ શકે.
કયા ધર્મો પર મુખ્ય ધ્યાન છે?
મુખ્યત્વે તો અબ્રાહિમિક ધર્મો એટલે યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ, પણ એ પૂર્વીય ધર્મોની પણ ટીકા કરે છે, એમને છોડતા નથી.
પુસ્તકમાં લગભગ 19 જેટલા પ્રકરણો છે. હવે બધા પ્રકરણમાં તો આપણે નહીં જઈ શકીએ, પણ ચાલો એના જે મુખ્ય વિષયો છે, જે થીમ્સ છે, એના પર થોડી ઊંડી વાત કરીએ. પહેલી મોટી થીમ કઈ ગણાય?
મને લાગે છે કે પહેલી અને સૌથી અગત્યની થીમ છે, ધર્મ માનવ નિર્મિત છે અને એના મૂળ જ એમ કહીએ કે સમસ્યાવાળા છે. હિચન્સ આ વાત વારંવાર કહે છે કે ધર્મો કંઈ આકાશમાંથી નથી ટપક્યા.
હા, એમણે શરૂઆતમાં જ કહ્યું છે પ્રકરણ 1માં.
બરાબર, પ્રકરણ 1 પુટિંગ ઇટ માઇલ્ડલીથી જ એ કહે છે કે નૈતિક જીવન જીવવું હોય તો ધર્મનો ત્યાગ જરૂરી છે. પછી પ્રકરણ 6 આર્ગ્યુમેન્ટ્સ ફ્રોમ ઓરિજિન્સ અને 11 ધ લોલી સ્ટેમ્પ ઓફ ધર ઓરિજિન, આમાં એ બતાવે છે કે મોટાભાગના ધર્મો કઈ રીતે અગાઉની જે અંધશ્રદ્ધાઓ હતી, પૌરાણિક કથાઓ, સામાજિક રિવાજો, એમાંથી જ બન્યા છે.
એટલે કે એમાં દૈવી તત્વ ઓછું અને માનવીય અસર વધારે દેખાય છે, એમ?
બિલકુલ, એમના જે પવિત્ર ગ્રંથો છે એમાં એ સમયની જે સ્થાનિક ચિંતાઓ હતી, જે મર્યાદિત વૈજ્ઞાનિક સમજ હતી, સમાજના જે પૂર્વગ્રહો હતા, એ બધું સ્પષ્ટ દેખાય છે.
અને નવા ધર્મોનું ઉદાહરણ પણ આપે છે ને?
હા, પ્રકરણ 12 હાઉ રિલિજન્સ એન્ડ માં મોર્મનિઝમ જેવા નવા ધર્મોનું ઉદાહરણ આપે છે, જેનો માનવ ઉદ્ભવ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. એટલે હિચિન સવાલ પૂછે છે કે ભાઈ, જો નવા ધર્મો માણસો બનાવી શકતા હોય તો જૂના ધર્મો કેમ નહીં? એમનું માનવું છે કે ધર્મ મૂળભૂત રીતે માણસના ડર, એના અજ્ઞાન અને પેલી ઈચ્છાપૂર્તિની જે ભાવના છે એમાંથી જન્મેલી વસ્તુ છે.
બીજી એક મોટી થીમ જે પુસ્તકમાં સતત ચાલતી રહે છે તે છે પવિત્ર ગ્રંથો અને ધાર્મિક નૈતિકતા પર સવાલો. આ મામલે હિચિન્સ બહુ જ આકરા છે, નહીં?
અત્યંત આકરા, કોઈ છૂટછાટ નહીં. પ્રકરણ 7 નાઇટમેર ઓફ ધી ઓલ્ડ ટેસ્ટમેન્ટ, પછી પ્રકરણ 8 ધ ન્યૂ ટેસ્ટમેન્ટ એક્સીડ્સ ધી ઇવિલ, અને પ્રકરણ 9 ધ કુરાન ઇઝ બોરોડ. આ બધામાં એ યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામના જે પવિત્ર ગ્રંથો ગણાય છે એની બહુ જ કડક રીતે ટીકા કરે છે.
શું મુદ્દા ઉઠાવે છે એમાં?
એમાં જે હિંસાની વાતો છે, નરસંહારના આદેશો છે, જાતિવાદ છે, સ્ત્રીઓ પ્રત્યેનો ભેદભાવ છે, વૈજ્ઞાનિક રીતે ખોટી વાતો છે, આ બધા તરફ એ સીધી આંગળી ચીંધે છે.
અને ન્યૂ ટેસ્ટમેન્ટ વિશે તો એવું પણ કહે છે કે એમાં અનંત નરકની સજા જેવી વાતો છે જે ઓલ્ડ ટેસ્ટમેન્ટ કરતાં પણ વધારે ક્રૂર લાગે.
હા, બરાબર. અને પેલો સિદ્ધાંત છે ને પરોક્ષ ઉદ્ધાર,
વિકારિયસ રિડિમ્પશન,
એટલે કે ઈસુના બલિદાનથી બીજાના પાપ ધોવાઈ જાય.
હા, એ સિદ્ધાંતને એ નૈતિક રીતે અતાર્કિક અને અસ્વીકાર્ય ગણાવે છે. એમના મતે કોઈ એક વ્યક્તિ બીજાના ગુનાની સજા ભોગવે એ વળી કેવો ન્યાય?
અને આ નૈતિકતાના મુદ્દાને તેઓ આગળ પણ ખેંચે છે. પ્રકરણ 13 ડઝ રિલિજન મેક પીપલ બિહેવ બેટર માં પણ એ જ વાત છે ને કે નૈતિકતા ધર્મ કરતાં જૂની છે.
બિલકુલ, એમની દલીલ જ એ છે કે દયા, સહાનુભૂતિ, ન્યાયની ભાવના, આ બધું માનવ સમાજમાં ધર્મો આવ્યા એ પહેલાં પણ હતું. એ આપણી સામાજિક જરૂરિયાતો અને અંદરોઅંદરની સહાનુભૂતિમાંથી જન્મે છે.
તો ધાર્મિક નૈતિકતા, એમના મતે ધાર્મિક નૈતિકતા ઘણીવાર પેલી સ્વર્ગની લાલચ અથવા નરકના ડર પર આધારિત હોય છે, અને એને હિચન્સ સાચી નૈતિકતા નથી માનતા. ત્રીજી મહત્વની થીમ જે સામે આવે છે તે છે ધર્મ વિરુદ્ધ તર્ક અને વિજ્ઞાન. હિચન્સનું સ્પષ્ટ માનવું છે કે શ્રદ્ધા અને તર્ક વચ્ચે મૂળભૂત સંઘર્ષ રહેલો છે.
આ મુદ્દો એમણે કઈ રીતે સમજાવ્યો છે? જેમ કે પેલી ઈશ્વરના અસ્તિત્વ માટેની દલીલો છે, એના વિશે શું કહે છે?
હા, પ્રકરણ 5 ધ મેટાફિઝિકલ ક્લેમ્સ આર ફોલ્સ માં એ પરંપરાગત દાર્શનિક દલીલો, જેમ કે ડિઝાઇન દ્વારા દલીલ,
આર્ગ્યુમેન્ટ ફ્રોમ ડિઝાઇન,
એટલે કે આટલી જટિલ દુનિયા કોઈ બનાવી જ હશે,
હા,
કે આટલી સરસ રચના છે તો કોઈ રચનાકાર હોવો જોઈએ, એનું એ ખંડન કરે છે. એ કહે છે કે કુદરતમાં ખાલી ડિઝાઇન નથી ભાઈ, અંધાધૂંધી પણ છે, ખામીઓ છે, ક્રૂરતા પણ દેખાય છે, અને આ બધા માટે ઉત્ક્રાંતિવાદ જેવી વૈજ્ઞાનિક થિયરી વધુ સારી સમજૂતી આપે છે.
અને ચમત્કારોનું શું?
પ્રકરણ 10 ટોડરીનેસ ઓફ ધ મિરેક્યુલસ મય ચમત્કારોના દાવાઓને પણ શંકાની નજરે જુએ છે. કહે છે કે એના માટે કોઈ નક્કર પુરાવા ક્યાં છે? અને એ પણ નોંધે છે કે આજના જમાનામાં જે શ્રદ્ધાળુ લોકો છે એ પણ એમના ધર્મના અમુક જે જૂના અંધશ્રદ્ધાળુ પાસાઓ છે એનાથી શરમ અનુભવે છે.
હા, અને પેલું સ્વાસ્થ્યવાળું પ્રકરણ પણ હતું.
બરાબર, પ્રકરણ 4, અ નોટ ઓન હેલ્થ. એમાં એ ધાર્મિક માન્યતાઓને કારણે સ્વાસ્થ્ય પર જે ખરાબ અસરો થાય છે, જેમ કે અમુક જગ્યાએ કોન્ડોમનો વિરોધ, સ્ટેમસેલ સંશોધનનો વિરોધ, એની વાત કરે છે. આ બધું વિજ્ઞાન વિરોધી વલણ બતાવે છે.
અને છેલ્લે પ્રકરણ 18, અ ફાઇનર ટ્રેડિશન, રેઝિસ્ટન્સ ઓફ ધ રેશનલ, માં એ મુક્ત વિચારકોને યાદ કરે છે.
હા, સોક્રેટિસથી લઈને સ્પિનોઝા, થોમસ પેન, જેમણે તર્ક માટે, સત્ય માટે, ધાર્મિક રૂઢિચુસ્તતા સામે લડત આપી હતી. હિચિન્સ એ પરંપરાને બિરદાવે છે અને એને જ આગળ વધારવાની વાત કરે છે. એમના માટે સવાલ પૂછવો, શંકા કરવી એ કોઈ પાપ નથી, પણ જ્ઞાન મેળવવાનો સાચો રસ્તો છે.
અને છેલ્લી પણ કદાચ સૌથી વધુ ચર્ચાસ્પદ થીમ, ધર્મ, હિંસા અને ભાગલા. આ મુદ્દો તો હિચિન્સના લથાણમાં વારંવાર આવે છે, નહીં?
ચોક્કસપણે, એમના પોતાના અનુભવો આમાં ભળેલા છે. પ્રકરણ 2, રિલિજન કિલ્સ, માં એ પોતાના યુદ્ધ સંવાદદાતા તરીકેના અનુભવો વર્ણવે છે. કહે છે કે કેવી રીતે ધર્મના નામે લોકો એકબીજાના લોહીના તરસ્યા બની જાય છે. બેલફાસ્ટ, બૈરૂત, મુંબઈ, બાલ્કન્સ, કાશ્મીર, પેલેસ્ટાઈન, યાદી બહુ લાંબી છે.
અને એમનું કહેવું છે કે ધર્મ મૂળભૂત રીતે જ આપણે અને તેઓ, અસ વર્સિસ ધેમ, એવી માનસિકતા ઊભી કરે છે.
બરાબર, જે આપણા ધર્મમાં માને છે એ આપણા, જે નથી માનતા એ બીજા અથવા તો દુશ્મન. આ માનસિકતા પછી સમાધાન અને સાથે રહેવાનું બહુ મુશ્કેલ બનાવી દે છે.
અને આ ટીકા ખાલી પશ્ચિમી ધર્મોની જ નથી કરતા ને?
ના ના, પ્રકરણ 14, નો ઈસ્ટર્ન સોલ્યુશન, માં એ સ્પષ્ટ કરે છે કે પૂર્વીય ધર્મો, જેમ કે બૌદ્ધ ધર્મ કે હિન્દુ ધર્મ, એ પણ કંઈ હિંસા, કટ્ટરતા કે સામાજિક અન્યાયથી મુક્ત નથી. જાતિ વ્યવસ્થા જેવી બાબતોનું ઉદાહરણ આપે છે.
બાળકો પર ધર્મની અસર વિશે પણ એમનો મત બહુ કડક છે, મેં વાંચ્યું.
હા, એ પ્રકરણ 16, ઇઝ રિલિજન ચાઇલ્ડ અબ્યુઝ, માં એવી દલીલ કરે છે કે બાળકો જ્યારે પોતે વિચારી ન શકે, તર્ક ન કરી શકે, એ ઉંમરે એમને કોઈ એક ધર્મમાં બાંધી દેવા એક પ્રકારનું માનસિક શોષણ છે. એ કહે છે કે બાળકોને જુદા જુદા ધર્મો વિશે શીખવવું જોઈએ, પણ કોઈ એક ધર્મ પાળવાનું દબાણ ન કરવું જોઈએ.
તો આટલી બધી ચર્ચા પછી આ પુસ્તકમાંથી મુખ્ય સંદેશ શું લઈ શકાય, જો 2-3 મુદ્દામાં કહેવું હોય તો?
પહેલું અને સૌથી સ્પષ્ટ સંદેશ તો એ જ છે કે ધર્મ માનવ નિર્મિત છે, એ કોઈ દૈવી વસ્તુ નથી. હિચિન્સ કહે છે કે એટલે એને પડકારવાનો, એના પર સવાલ ઉઠાવવાનો આપણને પૂરો અધિકાર છે.
બીજો મુદ્દો પેલો નૈતિકતાવાળો, કે ધર્મ ન હોય તો માણસ નૈતિક ન રહી શકે, એ વાત ખોટી છે.
બરાબર, એમનું કહેવું છે કે સાચી નૈતિકતા ધાર્મિક આદેશોમાંથી નથી આવતી, પણ માણસની સહાનુભૂતિ અને તર્કમાંથી આવે છે. ત્રીજું, ધર્મ ઘણીવાર મુક્ત વિચાર, વૈજ્ઞાનિક પ્રગતિ અને તાર્કિક પૂછપરછનો વિરોધી રહ્યો છે. પેલી શ્રદ્ધાને તર્ક કરતાં ઊંચી ગણવાની જે વૃત્તિ છે એ પ્રગતિ માટે અવરોધક છે.
અને ચોથું, જે કદાચ સૌથી કડવું લાગે, કે ધર્મ હંમેશા શાંતિ અને પ્રેમનો પર્યાય નથી રહ્યો, પણ ઘણીવાર હિંસા, ભાગલા અને અત્યાચારનું કારણ પણ બન્યો છે. આ વાત કડવી છે, પણ હિંચિન્સ ઇતિહાસના ઉદાહરણો આપીને એને સાબિત કરવાનો પ્રયત્ન કરે છે.
આપણા ભારતીય સંદર્ભમાં જોઈએ તો આ વિચારો આપણને સમાજમાં જે અંધશ્રદ્ધા છે, કોમી તણાવ છે, રૂઢિચુસ્તતા છે, એના મૂળ કારણો વિશે વિચારવા પ્રેરે છે ને?
હિચિન્સના લખાણમાં અમુક વાક્યો તો એવા ધારદાર છે ને, કે સીધા મગજમાં ચોંટી જાય. લોકો એને હિંચિન્સિઝમ્સ પણ કહે છે. હા, સાચી વાત છે. ચાલો એવા કેટલાક યાદ કરીએ. પહેલું જે મને તરત યાદ આવે છે અને બહુ પ્રખ્યાત છે, જે પુરાવા વિના કહી શકાય તેને પુરાવા વિના નકારી પણ શકાય, આને હિચિન્સનું રેઝર પણ કહે છે. કેટલું સરળ અને સચોટ!
બિલકુલ, આનો સીધો અર્થ એ કે ભાઈ, જો તમે કોઈ મોટો દાવો કરો છો, જેમ કે ઈશ્વર છે, તો સાબિત કરવાની જવાબદારી તમારી છે. તમે પુરાવા ન આપી શકો તો બીજા કોઈને પૂરો હક છે કે એ તમારી વાતને પુરાવા વગર જ નકારી કાઢે.
બીજું યાદગાર વાક્ય, જે પુસ્તકનું શીર્ષક પણ છે અને સાર પણ. ધર્મ બધું જ ઝેર બનાવે છે.
આ થોડું વધારે પડતું નથી લાગતું? બધું જ.
હિચેન્સનો કહેવાનો મતલબ કદાચ એ છે કે ધાર્મિક વિચારસરણી જે છે એ જીવનના લગભગ દરેક પાસામાં, સેક્સ, ખોરાક, વિજ્ઞાન, રાજકારણ, સમાજ, કોઈકને કોઈક રીતે ઘૂસી જાય છે અને એના પર નકારાત્મક અસર કરે છે, એને ઝેરી બનાવે છે.
અને ત્રીજું, પેલું નૈતિકતા વિશે. માનવ શિષ્ટાચાર ધર્મમાંથી ઉદ્ભવતો નથી, તે તેના પહેલા આવે છે.
હા, એટલે કે પેલી સભ્યતા, દયા, કરુણા જેવી બાબતો છે એ કંઈ ધર્મની મોહતાજ નથી, એ આપણામાં સહજ રીતે રહેલી છે. આ વાક્યો ખરેખર વિચારતા કરી મૂકે તેવા છે.
તો હવે સવાલ એ થાય કે આ પુસ્તકના વિચારોને આપણે આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગમાં લઈ શકીએ? કે આ ખાલી બૌદ્ધિક ચર્ચા જ છે?
ના, મને લાગે છે કે એનો વ્યવહારુ ઉપયોગ પણ છે. પહેલો અને સૌથી મોટો ફાયદો તો આપણી વિવેચનાત્મક વિચારસરણી, ક્રિટિકલ થિંકિંગ વિકસાવવાનો છે. કોઈ પણ વાત હોય, ભલે ગમે તેટલા મોટા માણસે કહી હોય કે વર્ષોથી ચાલતી આવતી પરંપરા હોય, એને એમ જ સ્વીકારી ન લેવી. સવાલ પૂછવા, પુરાવા માંગવા. આજકાલ વોટ્સએપ પર જે કંઈ આવે છે એને સાચું માની લેતા પહેલા આ વિચાર બહુ કામ લાગે.
ચોક્કસ ચોક્કસ. બીજું, એ આપણને આપણી પોતાની નૈતિકતાના પાયા વિશે વિચારવા પ્રેરે છે. આપણે કોઈ કામ સારું કે ખરાબ શા માટે માનીએ છીએ? કારણ કે કોઈ ધર્મગ્રંથમાં લખ્યું છે એટલે, કે પછી એટલા માટે કે તે તાર્કિક રીતે અને બીજાના ભલા માટે યોગ્ય કે અયોગ્ય છે? આપણી નૈતિકતા ડર પર આધારિત છે કે સમજણ પર?
અને સમાજના સ્તરે આ વિચારોનો શું મહત્વ?
સમાજ સ્તરે તે બિન સાંપ્રદાયિક આના વિચારને મજબૂત કરે છે. એટલે કે આપણા કાયદા, આપણું શાસન એ તર્ક અને બધા નાગરિકોના સમાન હિત પર આધારિત હોવા જોઈએ, કોઈ એક ધર્મની માન્યતાઓ પર નહીં. અને વ્યક્તિગત સ્તરે પણ, જે લોકો પોતાની શ્રદ્ધાને લઈને ક્યારેક મનમાં મૂંઝવણ અનુભવતા હોય, સવાલો ઉઠતા હોય, એમના માટે આ પુસ્તક એક પ્રકારની બૌદ્ધિક હિંમત આપી શકે છે. એ શંકા કરવી કે સવાલ પૂછવો એને ગુનો નથી ગણાવતો, પણ સત્ય શોધવાની પ્રક્રિયાનો એક ભાગ ગણે છે. આનાથી પેલો ધાર્મિક અપરાધભાવ હોય ને, એમાંથી મુક્તિ મળી શકે.
તો આ બધી ચર્ચાના અંતે આ પુસ્તકમાંથી આપણા સૌ માટે અંતિમ શીખ શું ગણી શકાય? શું યાદ રાખવા જેવું છે?
મારા માટે સૌથી મોટી શીખ એ છે કે બૌદ્ધિક પ્રામાણિકતા જાળવવી ખૂબ જરૂરી છે. આપણી ગમે તેટલી પ્રિય માન્યતા કેમ ન હોય, જો તર્ક અને પુરાવા એની વિરુદ્ધ જતા હોય તો એને સ્વીકારવાની અને જરૂર પડે છોડવાની હિંમત રાખવી જોઈએ. સત્ય ક્યારેક કડવું હોઈ શકે છે, પણ જૂઠાણાના સહારે જીવવા કરતાં એ હંમેશા વધુ સારું છે.
અને મારા માટે જે સૌથી મહત્વની વાત ઉભરી આવી તે એ છે કે માનવતા ધર્મ કરતાં કંઈક મોટી વસ્તુ છે. નૈતિકતા, પ્રેમ, કરુણા, જીવનનો અર્થ શોધવો, આ બધું ધાર્મિક માળખા વગર પણ શક્ય છે અને કદાચ વધુ પ્રામાણિક રીતે શક્ય છે. હિચેન્સ આપણને યાદ અપાવે છે કે આપણે ડર અને અંધશ્રદ્ધાને બદલે હિંમત, તર્ક અને જ્ઞાનના સહારે જીવવાનું પસંદ કરવું જોઈએ.
હા,
આ પુસ્તક ભલે ગમે તેટલું વિવાદાસ્પદ હોય, પણ એ આપણને વિચારવા માટે, સવાલ પૂછવા માટે અને વધુ જાગૃત નાગરિક બનવા માટે ચોક્કસપણે પ્રેરણા આપે છે.
અને કદાચ હિચેન્સનો અંતિમ સંદેશ એ પણ છે કે આ બ્રહ્માંડની જે વિશાળતા છે અને એની સામે આપણું જે અજ્ઞાન છે એનું સ્વીકાર કરવો એ ડરવાની વાત નથી, પણ એ અન્વેષણ કરવાની, શોધખોળ કરવાની વાત છે. તર્ક અને વિજ્ઞાનના જે સાધનો આપણી પાસે છે એના વડે આપણે સત્યની વધુને વધુ નજીક પહોંચી શકીએ છીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.